તારીખ 25/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 319, 320 અને 321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 153
ચક્રવર્તીની આજ્ઞામાં તો એનો હુકમ છે, દ્રષ્ટાંત છે, સર્વાંશે મળતું આવતું નથી. કોઈ એક ખાસ મુદ્દો બતાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે. ચક્રવર્તી તો પોતાના રાગ અનુસાર અથવા જે કાંઈ એનો પુનયોગ છે એ અનુસાર આદેશના પ્રકારમાં કરે અને આજ્ઞા કહે. વિતરાગ સરોગનો એ પ્રકારે ક્યાંય આજ્ઞા આપતા નથી અને રાગી અને વિતરાગીની કાંઈ સર્વાંશે સરખામણી થાય બનતી નથી. મુદ્દો અહીંયા એટલો જ છે કે જેમ ચક્રવર્તી જેવા સર્વોત્કૃષ્ટ પુણ્યના ધારક મનુષ્ય ગતિમાં ચક્રવર્તી છે, દેવગતિમાં ઇન્દ્ર છે. પુણ્યનો પ્રકાર એટલો છે કે એ કહે એમ થાય છે, એ કહે તેનાથી વિરુદ્ધ કોઈ કરી શકતું નથી, સામાન્ય રીતે કોઈ કરતું પણ નથી. એનો હુકમ છૂટ્યો એટલે એમાં જી હા સિવાય બીજી વાત હોય
નહીં.
એ છે કે જો પુણ્યમાં પણ આવો પ્રકાર છે તો પણ સંભવિત છે કે ક્યાંક એ ધારે તેમ ન થાય, એનું ધાર્યું ન થાય એવું બને. ભલે એ ઉત્કૃષ્ટ પુણ્યવંત હોય તો પણ ક્યાંક એવું બનવાનો સંભવ છે. પરંતુ આપની આજ્ઞા, આજ્ઞા એટલે અહીંયા જ્ઞાનની મર્યાદા એને આજ્ઞા કહે છે. ન એટલે જ્ઞાન, આ એટલે મર્યાદામાં આવું, જ્ઞાન પર્યંત. આ જીવન નથી કહેતા, આ જીવન એટલે જીવન પર્યંત. કોઈને કોઈ આજીવિકા સંબંધને જીવન પર્યંત એમ બતાવે છે. એમ જ્ઞાન છે એની હદ એટલી છે કે જ્ઞાનની બહાર કાંઈ ફેરફાર થતો નથી, અથવા જેટલા કોઈ ફેરફાર થાય છે એ આપના જ્ઞાનની અંદર જણાઈ ચીક્યા છે અને જણાઈ રહ્યા છે. કેવળ જ્ઞાનના પહેલા સમયે બધું જણાઈ ચૂક્યું છે અને વર્તમાનમાં પણ બધું જણાવવું એમ નેમ ચાલુ છે. કાંઈ જણાયા સિવાયનું કાંઈ નથી એવું આપનું જ્ઞાન સર્વને જાણે એવું એકદમ નિર્મળ અને પરિપૂર્ણ શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ હોવાથી સર્વ જણાઈ જાય એની અંદર આસ્થામાં એવી શૈલી આવે છે કે સર્વ દ્રવ્યોએ ભગવાનની મહિમા કરી છે કે હે સર્વજ્ઞ જ્ઞાનેન્દ્ર પરમાત્મા, સર્વ દ્રવ્યો એ પોતાનું સર્વસ્વ આપને સોંપી દીધું છે, એટલે પોતાના જે ગુણધર્મો ને જે કઈ પોતાનું પૂરું સ્વરૂપ હતું એ જ્ઞાન આપને સોંપી દીધું છે, એટલે આપના જ્ઞાનમાં જણાય છે. બરાબર, આપના જ્ઞાનને જાણવાર કોઈ ચીજ નથી રહી, કોઈ દ્રવ્ય ગુણ પર્યાય ધર્મ કોઈ ચીજ રહી નથી, એટલે જાણે સોંપી દીધું છે. અહીંયા એમ કહ્યું કે આજ્ઞામાં આવી ગયા છે, એનો અર્થ છે જાણવું કાંઈ બાકી રહેતું નથી. આપની આજ્ઞા ન ફરે એટલે આપના જ્ઞાન આપનું જ્ઞાન ન ફરે. લોકો જુદી જુદી રીતે કલ્પના કરે છે કે આવો શાસ્ત્રનો નિયમ છે, પણ એ કાળમાં એવા અમુક સાધનો નહીં હોય, માટે એમ નહીં થતું હોય, માટે ત્યારે એ નિયમ કર્યો હશે એમ નથી. એ તો પદાર્થના સ્વભાવને જોઈને કર્યો છે. તારું જ્ઞાન જેટલું મર્યાદિત છે એટલું મર્યાદિત સર્વજ્ઞનું જ્ઞાન છે એમ માની લઈશ નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ.
બરોબર,
રાત્રિ ભોજનમાં ઘણા એમ કે છે, પહેલા તો ઘાસલેટના કોડિયાના તેલના દીવા હતા, મીણબત્તી એ નહોતી પૂરી, કોડિયામાં તેલને વાટ કરીને નિયમ કરેલો મેં રાત્રે ન જમું, પણ અત્યારે ટ્યુબલાઇટના પ્રકાશમાં કાંઈ નાનું કીડી બધું દેખાય છે, ચોખ્ખું દેખાય છે. હવે કાંઈ જીવની હિંસા થાય અંતર્મુહૂર્ત પછી એમાં જીવોની ઉત્પત્તિ થાય છે, સૂર્યાસ્ત પછી અંતર્મુહૂર્તમાં જીવોની ઉત્પત્તિ થાય છે, એ કાંઈ દેખાતું નથી, પણ હવે જીવવા માટે એવું બધું લખ્યું હોય એમ કરીને એની જે વૃદ્ધિ છે, પોતાની વૃદ્ધિને પૂછવા માટે નવી નવી તકની દલીલોને નવી નવી વાતો કાઢે છે. પણ ભાઈ એ નિયમ બધા સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યા પછી સર્વજ્ઞ અનુસારીની વાણી જે હતી એની પરંપરાનો એ વિષય ચાલ્યો છે એમ સમજવું. અત્યારે તો જે પશ્ચિમની હવા છે, પશ્ચિમના દેશની દેશોની જે હવા છે, આ પૃથ્વી ઉપર આપણે પૂર્વ વિભાગમાં છે, બાકીના દેશો પશ્ચિમ વિભાગમાં છે, રશિયા અને આપણે પૂર્વ વિભાગમાં, ચીન રશિયા ભારત બાકી બધું પશ્ચિમ વિભાગમાં છે. ત્યાંની રહેણી કરણીની હવા જેવી ચાલે છે, બપોરે તો ખાલી નાસ્તો જ હોય, લંચ કહે છે, અને રાત્રે ડિનર હોય એમ બધું એ પદ્ધતિ થઈ ગઈ છે. બપોરનું ખાણુંને લંચ કહેવાનું, અને રાતના સાંજનું, સાંજે તો કોઈ ખાતા નથી, રાતના ખાણા 9-10 વાગ્યા પછી જ થાય રાત્રે, એને ડિનર કહેવું. ડિનર એટલે સરખી રીતે ખાવું હોય. પછી કહે છે કે આટલા બધા રોગ થયા, પણ મૂળ તમારી રહેણી કરણીની પદ્ધતિ ઊંધી થઈ ગઈ, એમાં રોગ નથી આવતો, બીજું થાય એ પછી ક્યારે. પણ બધી જીવન જીવવાની બહારની પદ્ધતિમાં પણ ત્યાંની હવા બધી ચાલી છે, પાણી પીણી રહેણી કરણી અનેક જાતના રીત રિવાજ બધી હવા ત્યાંની ચાલી છે. જ્યાં સામાન્ય જીવનના સંસ્કારો નથી એની પદ્ધતિનું અનુકરણ કરવાનો પ્રકાર કહેવાય છે. આપણું અનુકરણ એ લોકો કરે તો ઘણું સારું છે, એટલે પછી પોતાના ઈરાદાને પોષવા માટે નવી નવી વાતો કરે છે. અહીંયા કહે છે ભગવાનની બહુમાન કરે છે, સર્વજ્ઞનો સર્વજ્ઞપણાનું બહુમાન છે આમાં, કે આપની આજ્ઞા ન ફરે, આપના જ્ઞાન આપનું જ્ઞાન ન ફરે, શુદ્ધ જ્ઞાન હોવાથી એ જ્ઞાનમાં જણાયું એમાં ફેરફાર નથી. એને બીજી ભાષામાં એમ કહ્યું છે આપની આજ્ઞા ન ફરે, આ તો આપની આજ્ઞાથી જે આપના જ્ઞાનમાં જણાયું અને આપે જે પ્રસિદ્ધ કર્યું દિવ્ય ધણીથી, એ અમારા માટે તો આજ્ઞા થઈ ગઈ છે. જ્ઞાનીનો વિકલ્પ શું છે? એકવાર જ્ઞાનીની સર્વ ઈચ્છાઓને અનુકૂળ વર્તવામાં અનુકૂળ વર્તવાનું એક જીવનની અંદર સિદ્ધાંત કરી નાખ્યો, નિયમ કરી નાખ્યો, કિંમત જીતો એવું તમે ઓછામાં આવશે જાતું 15 ભાવમાં મૂકી લઈશ.
બરાબર,
આવું બધું લખે વિકલ્પ જ્ઞાનનો રાગ છે તો કે એનું એટલું બહુ માન છે. આ એમનું જ્ઞાન ને એમની વિતરાગતાનું તો બહુમાન છે, પણ છદમસ્ત છે ને હજી રાગ ને ઈચ્છા થાય છે એનું પણ આટલું બહુમાન છે તો ભગવાન સર્વજ્ઞનું બહુમાન કેટલું. આમ શ્રીરાજી એ જીવને સર્વજ્ઞ પરમાત્માનું બહુમાન કેટલું કહે છે કે એ જે કાંઈ કેવળ જ્ઞાનમાં કહ્યું એ બરાબર છે. એવી પણ દલીલ કરે કાળાંતરે એમાં ફેરફાર થઈ ગયો હોય, ફેરફાર વાળું લખાઈ ગયું હોય તો, પણ ફેરફાર વાળું લખાઈ ગયું હોય કે ન લખાઈ ગયું હોય, હવે તમે તારે એમાં આહાર વગેરેમાં તારો રસ કેટલો છે એ વાત તો વિચારવાની છે કે નથી વિચારી. ફલાણી ચીજ ન ખવાય તો એ જમાનામાં કાંઈક એવું હશે ને, કાં તો વચ્ચે કાંઈક એ નાખી દીધું હશે, આપણને કાંઈ એ વાત બરાબર બેઠતી નથી. એનો અર્થ કે તને રસ એટલો છે, એમાં હિંસા થતી હોય કે ન થતી હોય, પણ તારો રસ તો એ કોઈ ચીજનો ન હોવો જોઈએ, એક ચીજનો, અમુક ચીજનો કે કોઈ ચીજનો ન હોવો જોઈએ. એ વાત તારા હિતની છે કે નહીં? તો એ તારા હિત માટે તો તું એ વાત સ્વીકારી લે. ઠીક છે, એમાં હિંસા અહિંસાની દલીલ એક બાજુ રાખીએ તો પણ આપણે એ વિષયની એ ચીજની ગ્રંથિ પોષવી નથી. એમ તો પણ સ્વચ્છંદ વૃત્તિએ સર્વજ્ઞની આજ્ઞાનું જીવ ઉલ્લંઘન કરે છે, ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું એમાં જાણે કાંઈ નથી. એ તો જાણે મારા અધિકારની વાત છે ને કાંઈ કોકની બીજાની ભૂલ થઈ છે, મારી ભૂલ થતી નથી. પસંદ છે એ ભૂલનો દોષનો અસ્વીકારવાળો ભાવ છે. મૂળમાં પસંદની પ્રકૃતિ જ આ છે. દરેક દોષની પ્રકૃતિ હોય છે ને એમ પસંદની આ પ્રકૃતિ છે. તો પોતાના દોષને ન સ્વીકારવો એને પસંદ કહેવામાં આવે છે, અને પોતાના દોષને અપક્ષપાતપણે મધ્યસ્થ રહીને સ્વીકારવો એને મુમુક્ષુતા કહેવામાં આવે છે. સરળતા કહો, અપક્ષપાતતા કહો, મધ્યસ્થતા કહો, અથવા દોષને દોષ તરીકે જ જ્ઞાન જાણે, એટલું જ્ઞાન દોષમાં ખેંચાયા વગર પરિણમે, એની જ અવસ્થામાં દોષને જ્ઞાન દે છે. છતાં દોષ થાય એમાં ખેંચાણો નથી, એનું કારણ કે દોષને દોષ જાણે છે, એટલું જ્ઞાન આગળ રહે છે. અને જે જ્ઞાન એમાં તીવ્રપણે ગયું એ એમ કહે છે મારી ભૂલ નહીં, ભૂલ તો હું સ્વીકારું જ નહીં, એ તો મારા જીવનનો સિદ્ધાંત જ નથી કે હું ભૂલનો સ્વીકાર
કરું.
ભગવાન આવી ભૂલ થઈ તો કે એ પણ ફલાણું આમ થયું હતું ને એટલે આમ થયું. ઊંધાઈને તો કોઈ પાર નથી. અનેક પ્રકારના દુઃખી જીવો જોવામાં આવે છે ને, પણ એને ઊંધાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી. એ બધા ઊંધા પરિણામના ફળ છે. તીવ્ર ગતિના જીવો અનેક પ્રકારના જે છે તિર્યંજ ગતિ જ આદાયને સૂચવે છે. એ બધી આડોડાય છે, તિર્યંજ ગતિ મોટી છે. આડા પરિણામવાળા જીવો આડા દેહ ધારણ કરીને સ્પષ્ટપણે જ્ઞાન કરાવે છે. એ સમ્યક જ્ઞાનનો વિષય છે. જગતના સર્વ પદાર્થો સમ્યક જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાનને સમ્યક કરે છે કે જો આડો જાય છે એમને એમથી પરિણામ આડા હતા એમ જ્ઞાન કરાવે, સ્પષ્ટતા કરાવે છે. અહીંયા જો આડા પરિણામ ચાલશે તો એમ એમ થશે એમ એમાંથી જ્ઞાન કરાવે છે. ભાઈ કરતા આ ભય વગર મોટા ભાગના સમજતા નથી. એને એમ કે તું આડો થઈ જઈશ, તું કિરિયન થઈ જઈશ, તું નારકીમાં જઈશ, ફાણું તને થઈ જઈશ, તો કાંઈ અટકે છે નહીં. તો એનું જોર ઊંધાઈનું માતરું નથી, સમાતું નથી. આવી પરિસ્થિતિ બહુ માનતો અમુક દેશમાં આવી એવા કાયદા થયા છે. દુબઈ ને એ બાજુ મસ્કતને કોઈ ચોરી જ ન કરે, એટલે લોકો સમાજ સુધરી ગયો છે ત્યાંનો એમ નથી. પણ કડક સજા બહુ, ગુનો નાનો હોય ને સજા બહુ મોટી, એવી સખત સજા કરે કે એના હાથ કાપી નાખે, એના પગ કાપી નાખે, મારી નાખે. ગુનો ખાલી ચોરીનો કર્યો એટલે ત્યાં પણ લોકો દુકાનોએ તાળા માર્યા વિના ખુલ્લી દુકાનો મૂકીને ગમે ત્યાં જાય. જરૂર નહીં કે દુકાન બંધ કરવી પડે, બંધ કરીને તાળું મારવું પડે. એવી રીતે ચાલે છે. લોકો સુધરી ગયા છે ભયથી, એટલો ભય છે. અને એવા દાખલા અનેક થઈ ગયા એ પકડાણો અને એવી સખત સજા કરી ગયા. એટલે એવું બનતું નથી. એમાં એમ કે સામાન્ય પ્રાણીનો ભયથી પાપ કરતા બીએ છે, એટલે એ પાપ થવાનું અનિષ્ટ પરિણામ કેટલું છે દેખાડવામાં આવે છે. એનો તાત્કાલિક પરિણામ ઉપરની અસર ઉપજાવવાનો ન્યાય છે. એક એ ન્યાય છે. પર્યાયાર્થી જ્ઞાનનો વિષય છે, દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય. બોધ બે પ્રકારે છે, દ્રવ્યાર્થી જ્ઞાન છે અને પર્યાયાર્થી જ્ઞાન છે. એમાં જે દ્રવ્યાર્થી જ્ઞાનના વિષયભૂત જે પદાર્થ છે એ તો સ્વયં બોધ સ્વરૂપ છે. એનો બોધ જીવને થાય તો એનો દર્શન મોહણાય ને ક્રમે કરીને એનો ચારિત્ર મોહણાય ને સર્વસિદ્ધિ થાય. પણ એ બોધને અસર થવા એ બોધ મળે એવી સ્થિતિ ન હોય જીવોના પરિણામની, ત્યારે એને પર્યાયાર્થી જ્ઞાનનો બોધ પણ દેવામાં આવે છે. એ પણ ત્યાં તાત્કાલિક અસર ઉપજાવવા માટે આવશ્યક છે એમ સમજીને એ બોધ દેવામાં આવે છે. કેમ કે એના પરિણામમાં અમુક પ્રકારનો મંદ રસ થયા વિના, રાગ રસ મોહ રસ મંદ થયા વિના એને દ્રવ્યાર્થી જ્ઞાનનો જે વિષય છે એનો બોધ ઉપજવાને લાયક થતો નથી.
બરોબર,
એ સ્થિતિ હોય છે. એટલે અનેકવિધ પ્રકારે પરિણામના દોષના અનેકવિધ પ્રકાર, સામે પર્યાયાર્થિક નયના બોધના પણ અનેક પ્રકાર, એ રીતે એ વિષય વિસ્તારને પામેલો છે. બોધનો વિસ્તાર જે છે એનું કારણ એવું છે. એવી શૈલી કરી છે આ ભગવાનના જ્ઞાનની મહત્તા બતાવવાની આ શૈલી કરી છે. ચક્રવર્તીની આજ્ઞા પુનને લઈને ફરતી નથી, પણ કદાચ એ પુન તો એવા છે કે એની આજ્ઞા પણ ફરે, આપની આજ્ઞા તો ફરે નહીં. સામાન્ય રીતે ચક્રવર્તીની આજ્ઞા ફરતી નથી, છતાં એમ તર્ક કરી શકાય કે સૂરજ ભલે પશ્ચિમમાં ઉગે તો નથી ક્યારે, પણ તર્ક કરી શકાય કે સૂરજ ભલે પશ્ચિમમાં ઉગે પણ આ સિદ્ધાંતને આ વાત ફરે એવું લખે. એમ કેવળ જ્ઞાનની અંદર જણાયેલું કેટલું અફર છે એમ ત્યાં કહેવા માંગે. સર્વજ્ઞની આજ્ઞા બહાર કોઈ દ્રવ્ય પરિણમવા સમર્થ નથી. દ્રવની અસમર્થતા બતાવે છે. પ્રત્યેક દ્રવ તો અનંત સામર્થ્યવાન છે, વળી સ્વતંત્ર છે. કઈ ભગવાનના જ્ઞાનને કોઈ પરાધીન આધીન છે નહીં, છતાં આ બધી શૈલી છે કથનની કે કોઈ દ્રવની એવી તાકાત નથી. ભગવાનનો મહિમા દેખાડવા માટે આ બધી શૈલી કરવામાં આવે છે. આ ગુણાનુવાદ છે, મહિમા છે. પછી જે લોકો ન સમજાય એટલે અન્ય મતિઓ એમ નાખ્યું પછી કે ભગવાનની આજ્ઞા વિના પાંદડું હલી શકે નહીં. પાંદડાને હલવા માટે ભગવાનની આજ્ઞા જોઈએ. પણ આજ્ઞા એટલે અહીંયા જ્ઞાનની વાત છે,
બરોબર.
આજ્ઞા એટલે હુકમ ને ફરમાન નો અહીંયા સવાલ છે, એ અર્થમાં નથી. એમ આપના જ્ઞાન જ્ઞાન બહાર કોઈ દ્રવ્યનું પરિણામ થયું કે થશે એવું ઊણું અધૂરું ઓછું આપનું જ્ઞાન નથી એમ અહીંયા બતાવવા માગે છે. સર્વજ્ઞની આજ્ઞા બહાર કોઈ દ્રવ્ય પરિણમવા સમર્થ નથી, અથવા જે પરિણમે છે એનું જ્ઞાન ભગવાનના જ્ઞાનમાં આવી જ ગયેલું છે ને આવી જ જાય છે, કાંઈ અજાણ્યું રહેતું નથી એમ કહીને સર્વજ્ઞ સ્વભાવ અને જ્ઞાનના અનંત સામર્થ ઉપરથી આત્માના અનંત સામર્થ્યને પ્રદર્શિત કરવાનો અહીંયા પ્રકાર છે,
બરોબર.
જો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન આવું છે તો એ પણ એક આત્મા છે અને હું પણ એમની જ જાતિનો આત્મા છું, મારામાં પણ એવી જ અનંત શક્તિ રહેલી છે એમ સર્વજ્ઞના જ્ઞાન ઉપરથી પોતાના સામર્થ ઉપર આવવાની વાત છે. સરવાળે તો અહીં સુધી વાતને દોરી દેવી છે. ભગવાનનું સર્વજ્ઞપણું એ પોતાના માટે વ્યવહારનીનો વિષય છે, પરદ્રવ્ય છે ને, વ્યવહારનીનો વિષય છે. અને વ્યવહારમાં નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનું કથન છે. વ્યવહારને દ્વારા નિશ્ચય સ્વરૂપનું પ્રતિપાદન કરવાનો હેતુ રહેલો છે એમ સર્વત્ર જાણવું જોઈએ. સર્વ વ્યવહારનીના કથનમાં આ સિદ્ધાંત લાગુ કરવો જોઈએ કે અહીંયાથી નિશ્ચય કઈ રીતે નીકળે છે, જો વ્યવહાર આમ છે તો નિશ્ચય કઈ રીતે નીકળે છે એમ એનું ધ્યાન પહોંચવું જોઈએ. લક્ષ્મણ એ વાત આવી જોઈએ. પોતા ઉપર વળવું જોઈએ. આવો આત્મ સ્વભાવ છે, મારો આટલું સામર્થ છે એમ એને અંદરમાં પોતાના સ્વભાવને લક્ષમાં લેવા માટે આ વાત બતાવવામાં આવે છે. જો આ વાત ઉપરથી પોતાના સ્વભાવને લક્ષમાં લેવાનું ન થાય તો આ વાત કહેનારને જે આશય છે અને આ કથનનું જે તાત્પર્ય છે એ તાત્પર્ય ઉપર જીવાયો એમ. એ છે 80મી ગાથા લીધી છે, પ્રવચન સારની 80મી ગાથા છે. ભગવાન અરવિંદ જિનેન્દ્રના દ્રવગુણ પર્યાયને જે ઓળખે છે તે આત્માને ઓળખે છે. દ્રવથી ગુણથી અને પર્યાયથી જે ઓળખે છે તે આત્માને ઓળખી લે છે. અને જે આત્માને ઓળખી લે છે એનો મોહ અવશ્ય ક્ષય પામે છે. એક ગાથાની ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય છેલ્લે એમ કહે છે કે આ રીતે મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો. મોહ એક પરિણામ ન લીધું પણ મોહ પરિણામની પરંપરા ચાલે છે એનું આખું સૈન્ય ગણીને મેં એકલા એ સૈન્યને જીત્યું, આ રીતે જીત્યું એમ લીધું છે. શરીરની ક્રિયાથી અને રાગની ક્રિયાથી આત્માને ઓળખવો તે આત્માનું અપમાન છે. શરીરથી આત્માને ઓળખવો, જળથી આત્માને ઓળખવો એ આત્માનું અપમાન છે. અને રાગની ક્રિયાથી આત્માને ઓળખવો એનું અપમાન કહેવાય. કેમ કે જેનાથી ઓળખાવાય છે એની મહત્તા છે, અને જેને ઓળખવું છે એ નાની ચીજ છે એમ થાય. આ ભાઈ ફલાણા ફલાણાના સગા છે તો કીર્તિ મોટો છે એની ઓળખાણ આપવામાં આવે છે. ફલાણાના પાડોશી છે, દીકરાથી બાપને ઓળખાવે તો બાપને ઓળખતા નથી ને દીકરાને બધા ઓળખે છે ત્યારે ઓળખાવે છે ને. મોટાઈ કોની રહી? પત્ની થી પતિને ઓળખાવે કોની મોટાઈ છે? ભાઈ સાહેબ ને તો કોઈ જાણતો એનો અર્થ એમ છે, એનું અપમાન છે, એને નાનપ છે, એમાં નીણપ છે. એમ શરીરની ક્રિયાથી પોતાની મોટાઈ માને કે મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલી ક્રિયા કરી, મેં આટલું દાન દીધું, એ પણ જડની ક્રિયા છે ને. આટલી પૂજા કરી, આટલી આટલી ક્રિયા મેં કરી, એમ આત્માને ત્યાંથી લઈએ તો એ પણ એનું આત્માનું અપમાન છે. રાગની મેં આટલો રાગ કર્યો એ પણ આત્માનું અપમાન છે. ફુગાનીજી તો કેટલું બધું કહે છે કે આત્માનો મોક્ષ થયો, આત્મા કો મોક્ષ કહેના હો તો આત્મા કો ગાલી દેના બરાબર હૈ. ક્યાંથી લીધી? કેમ કે એ તો એને પત્નીથી પતિની ઓળખાણ આપવા જેવું થયું, એ તો એની પર્યાય છે, પરિણતિ છે એની. મોક્ષ રમણી લીધું છે, મોક્ષ લક્ષ્મણ એ તો એને એક સમયની પર્યાય છે. મોક્ષ છે એક સમયની પર્યાય છે, અને આત્મા એનાથી તો અનંત ગુણ સમૃદ્ધ છે. જે અનંત ગુણ સમૃદ્ધ છે એની ઓળખાણ આનાથી આપવી એ તો એનું અપમાન છે, એને ગાળ દેવા બરાબર. રાગ ને શરીરની ક્રિયા તો એક બાજુ રહી. આવો નિશ્ચયનો વિષય આટલો બધો મોટો છે કે એને મોક્ષની એક પર્યાયથી ઓળખવું એ પણ ઓળખાનારને પોસાતું. એનાથી તમે મારી ઓળખાણ આપો એ વાત ઠીક નહીં. મારી મહત્તા મારાથી છે ને બીજાથી નથી એવું અનેકાંત છે. આત્મ સ્વભાવની મહત્તા સ્વભાવથી છે ને બીજા કોઈથી નથી. તો બેન્સના વચનામૃતમાં એક વાત એવી આવે છે કે સ્વભાવ એમ શબ્દ સાંભળતા કાળજામાં સોસર વટ ઘા પડી જવો, ઘા પડવો, એ કોઈની વચમાં મદદ નથી લીધી. શરીરની ક્રિયા નહીં, રાગની ક્રિયા નહીં, અને શુદ્ધ પર્યાયની ક્રિયા નહીં. શરીર જળની ક્રિયા, રાગ અશુદ્ધ ક્રિયા, પરિણામ નહીં. પણ પરિણામની શુદ્ધ ક્રિયા એની સ્વભાવ એટલે બસ સ્વભાવની એની મહત્તા એને પોતાને સ્થિર છે ને બીજા કોઈ થી. આત્માનું અપમાન છે એટલે પોતાનું અપમાન છે,
બરોબર.
આત્માનું અપમાન છે એટલે બીજા કોઈનું અપમાન છે એમ નથી, પણ પોતાનું અપમાન છે, મારું અપમાન છે. તારું અપમાન સહન કરવા તું તૈયાર છો, અને કોઈ અડધૂત કરે એ તું તૈયાર છો. અરે વાતમાં શેર ફેર પડે તો એમ કહે કે બિલકુલ તમે જરાય ચૂકીને વાત કરશો નહીં એમ કીધું. વાત કરવાનો ઢંગ બરાબર રાખો એમ કીધું. શું કહે? ચોખ્ખું અપમાન ન કરે અને શેર ફેરફાર ટોન બદલાવે, શબ્દ એના એ હોય ને ટોન બદલાવે તો પણ માણસ પસંદ કરતો નથી. અહીંયા એના સ્વભાવને નહીં ઓળખનાર, શરીરની ક્રિયાથી પોતાની મહાનતા અને રાગની ક્રિયાથી પોતાની મહાનતા માને છે. નાનીઓ તો શુદ્ધ પરિણામથી પણ પોતાની મહાનતા માનતા નથી, એ તો સ્વભાવથી મહાનતા માનનાર. જે મોક્ષ માર્ગી છે અને મોક્ષ પ્રાપ્ત છે એને તો શુદ્ધ પર્યાય છે, બીજાને તો શુદ્ધ પર્યાય નથી. પણ એ શુદ્ધ પર્યાયથી પોતાનું માન પણ નથી સમજતા, એ તો પોતાના દ્રવ સ્વભાવથી જ સમજે છે, એટલે એ વાત મુખ્યપણે લેવામાં આવતી નથી. મુખ્યપણે જ્યાં ભૂલ થાય છે કે શરીરની ક્રિયાથી પોતાનું માનપણું અને રાગની ક્રિયાથી પોતાનું માનપણું માનવામાં આવે છે અને એ રીતે પોતાની ઓળખાણ આપવામાં આવે છે, આત્માની એટલે પોતાની ઓળખાણ આપવામાં આવે છે, એ પોતાનું જ જાય ત્યારે એને એમ લાગે અહીંયા શીતળતા છે, શરીરની અંદર ગરમી છે ને દારૂની, અને ખુશી થાય એમ. આ જીવ પોતાની મહાનતા, સર્વજ્ઞ રાજા પોતાની મહાનતાને નહીં સમજીને નીચ પદમાં હરખાય છે, મને પ્રમુખ બનાવ્યો, મને સેક્રેટરી બનાવ્યો, મને ફલાણો બનાવ્યો, મને શિષ્યો બનાવ્યો, મને તો મંચ ઉપર ખુરશી નાખીને મુખ્ય અતિથિ બનાવ્યો, નીચ પદમાં ઉચ્ચ પદ માનવાની વાત છે, એમાં ક્યાંય હરખાવા જેવું નથી. માણસની નજર નીચે છે, બીજાને માન મળે છે, મને મળતું નથી, મને મળ્યું બીજાને ન મળ્યું, આમ જોવે છે. પોતાને માન મળ્યું ને બીજાને ન મળ્યું એમ હરખાય છે, ત્યારે બીજાને મળે ને પોતાને ન મળે ત્યારે એનો દ્વેષ થયા વિના એને રે નહીં, આ પરિસ્થિતિ ઊભી થાય. હવે આ બધી માથાકૂટમાં ક્યાં સુધી રહેવું છે, આ પ્રકારના પરિણામની માથાકૂટમાં તારે ક્યાં સુધી રહેવું છે? સર્વજ્ઞ સ્વભાવી મહાપદાર્થ મહાચૈતન્ય સત્તા ધારક તત્વ અનંત અનંત ગુણનું નિધાન અને તું થોડા માન અપમાનનામાં વેચાઈ જા અને તને કોઈ બે સારા શબ્દો બોલીને ખરીદી લે, આટલો બધો તું રાખો કોડીમાં. કોડી એ કઈક ચીજ છે, આ તો બે શબ્દો કઈ કોડી જેટલી કિંમત હોય, કોડી લેવા જાય તો કઈ કઈ દેવું પડે, સામે શબ્દ વાપરતા કઈ દેવું જ પડતું નથી, ઓડિયો કઈ મફત મળતી નથી. એવો મૂર્ખ એમ કેમ છે, એવું મૂર્ખાય છે, એ બધી બીજું શું છે, એ બધી મૂર્ખાય છે, બીજું કાંઈ મૂર્ખતામાં બીજું શું કઈ નવા, એને શિંગડા ઉગે છે મૂર્ખાય ના, કાંઈ મૂર્ખ માથે શિંગડા નહીં નિશાની હોય એની કોઈ નવી નિશાની નથી થતી. ભૂતાવિષ્ટ પુરુષ દ્રષ્ટાંત દીધું છે, સમીચાર માન જયારે ભૂતાવિષ્ટ થાય છે, ભૂત એને વળ્યું છે એમ નથી લખ્યું, ત્યાં એવો એને આવિર્ભાવ કર્યો છે, એવા ભાવનો એવી કલ્પનાનો આવિર્ભાવ કર્યો છે એ બતાવવા માટે આવિષ્ટ શબ્દ વાપર્યો છે. ધર્મ વાળો તે ધર્મિષ્ઠ એમ ભૂતાવિષ્ટ છે, એટલે મને ભૂત વળ્યું એવા ભાવનો એને આવિર્ભાવ થઈ ગયો છે. પછી એ મનુષ્યોચિત પરિણામને મનુષ્યોચિત વ્યવહાર કરતો નથી, પછી એ ભૂત વળ્યું હોય એવો વ્યવહાર કરે છે, એ પરિસ્થિતિ કઈ નથી, કલ્પના જ માત્ર છે એની. એ માન અપમાનનું મનુષ્યપણામાં જીવને ભૂત વળગે છે, માન અપમાનનું પણ ભૂત વળગે છે, અને ત્યારે પછી બધો આંક એવી રીતે એનો ચાલે, બધો વ્યવહાર એને અનુસરીને ચાલે, આમાં મારું માન કેટલું સચવાનું, મારું માન સચવાનું કે ન સચવાનું, સચવાનું તો કેટલું સચવાનું એમ જોવે છે. કહે છે કે એ રીતે પોતાને ઓળખો તે પોતાનું જ અપમાન છે, બીજું કઈ નથી પણ પોતાનું જ અપમાન છે. પોતાની મહત્તા રાગ ને શરીરની ક્રિયાથી નથી, પણ પોતાની મહત્તા પોતાના સ્વભાવથી છે. જે સ્વભાવ મહાન છે એની પાસે કોઈ ચીજની માનતા નથી. આખા જગતમાં આખું જગત એની પાસે તરણા તોલે છે. તોલ આત્માને તોડવામાં આવે એક પલ્લે મેં મેં ઓર એક પલ્લે મેં સારા વિશ્વ એમ કહે છે. એક પલ્લામાં હું, એક પલ્લામાં આખું જગત. મારું વજન પલ્લા મારું પલ્લું બેસી જાય છે એટલું વજન છે. આખી દુનિયા જેમાં છે આખું ઉલ્લી જાય છે.
એટલો મહાન પદાર્થ
એવો પોતે મહાન છે. ઓળખીને એની માનતા, ઓળખીને એને પોતાની મહિમામાં રહેવું જોઈએ. એ વાત છે. 320 થયું, 321. કર્મથી વિકાર થાય એમ જેને માન્યું, અરે રે તેણે આત્માનું ખૂન કરી. આમ તો મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા કહેવાતા સાધુ અને આચાર્યો મોટા બિરુદ લગાડેલા હોય આગળ ટાઈટલ માને એમ કે કર્મથી આત્માને વિકાર થાય છે. કહે છે કે એમાં તો આત્માના અસ્તિત્વનો તું નાશ કરે છો. તારા પરિણામ બીજાને લઈને થાય છે એમાં તારા અસ્તિત્વનો નાશ છે. ખૂન કરે છે એમાં શું શું થાય છે કે એના અસ્તિત્વનો નાશ કરે છે. તો કહે છે કે જેણે પોતાના પરિણામ બીજા કર્મના ઉદયથી માન્યા, સામાન્ય લોકો નિમિત્તથી માને છે, અને શાસ્ત્રના જાણનારાઓ, શાસ્ત્રના વાંચનારાઓ કર્મથી માને છે. જાત બે ની એક સરખી છે, અજ્ઞાન બે નું એક સરખું છે. વિકાર એટલે જીવનો દોષ, વિકાર એટલે જીવનો ગુનો. ગુનો મેં નથી કર્યો, બીજાએ મને કરાવ્યો છે. આમ એની અપ્રમાણિકતા છે. વ્યવહારિક પ્રમાણિકતા રહેતી પોતે નિશ્ચયથી તો પ્રમાણિકતા નથી, પણ વ્યવહારથી એ પ્રમાણિકતા એમાં નથી. કહે છે કે એણે ખરેખર આત્મા સ્વતંત્ર કાર્ય કરે છે અને પોતાનું કાર્ય કરવા માટે પોતાની સ્વતંત્ર હયાતી રાખે છે. એ વાત એને ઉડાડી, એમાં એને આત્માને માન્યો નહીં. મિથ્યા તો છે, એના ભેદ જોઈએ તો અસંખ્ય છે. મિથ્યાત્મના અસંખ્ય ભેદ છે. આમ તો મિથ્યાત્વ છે એના ગ્રહિત અને અગ્રહિત એવા મુખ્ય બે ભેદ ગણવામાં આવે છે. પછી ગ્રહિત મિથ્યાત્વમાં જેટલા સંપ્રદાયો ચાલે છે, જેમ કે આ કાળમાં 363 સંપ્રદાય, 63 વિભિન્ન મતો જાહેર થયા ભગવાનના, ઋષભદેવ ભગવાનના કાળથી આ 24માં. તો એ 363 પાખંડ છે. મિથ્યાત્મ કહો, પાખંડ કહો, બધું એક સરખું. અને એના પેટા ભેદ જોઈએ જીવના પરિણામમાં તો અસંખ્ય પ્રકારના જે જીવના વિકારી પરિણામ, એવો હું એમ માનનાર તે પ્રકારનો મિથ્યાત્મી છે. તો કહે છે કે એ બધું એનું મિથ્યાત્મનું વિશેષ સ્વરૂપ છે. તો મિથ્યાત્મનું સામાન્ય સ્વરૂપ શું એમ જો વિચારવામાં આવે તો હું નહીં, તે પોતાની હસ્તીને ઉડાવવી એ મિથ્યાત્મનું સામાન્ય સ્વરૂપ. આ એક શબ્દ આવ્યો ને, આત્માનું ખૂન કરવું એટલે આત્માની હસ્તી ઉડાવી, એટલે એને મિથ્યાત્વ કર્યું. મેં કેમ કે સર્વ મિથ્યા ભાવોનું સામાન્ય સ્વરૂપ આ છે કે પોતાની હસ્તીને, પોતાની સત્તાને ન સ્વીકારવી, એવું અસંખ્ય પ્રકારના મિથ્યાત્વમાં આ વાત સામાન્ય છે. બધે સરખી જ છે, કોમન ફેક્ટર જેને કહેવાય. એ એનો સામાન્ય મુદ્દો છે. કોઈ પણ હવે મિથ્યાત્વ લાવો, આ તો સર્વજ્ઞ અનુસાર એની કથન છે ને બધા. એમાં બીજાનું હું કરી દઉં એટલે મારું બીજા કરી દે, એમાં એવું કે ના એવું એમાં એ વાત છે. જે એમ માને કે હું બીજાનું કરું તો બીજાનું બીજો કરી શકે એ વાત નક્કી થઈ ગઈ કે સિદ્ધાંતિક રીતે. હું બીજાનું કરું એટલે બીજો બીજાનું કરે એ વાત તો આવી કે ના આવી? તો પછી તારો બીજો ન કરે એ વાત ક્યાં બાકી રહી? એમાં તો તારી હસ્તી ક્યાં રહી? સ્વતંત્ર તારી કોઈ હસ્તી નહીં. કોઈ લાવો દ્રષ્ટાંત, કોઈ પણ દ્રષ્ટાંત લાવો, એમાં પોતાની હસ્તીને ઉડાડવાની ચોખ્ખી વાત છે. અહીંયા તો ભગવાન એટલું જ કહે છે કે ભાઈ અમે તને તારું સ્વતંત્ર અસ્તિત્વ બતાવીએ એમાં તું શેનો ના પાડે છો? પણ અમે કોઈ એમ નથી કહેતા કે તું અમારી ભક્તિ કર, અમારી પરાધીનતા કર, અમારો સેવક થઈને રહે, અમારો ગુલામ થઈને રહે, અમારો અનુચર થઈને રહે, એવી તો કોઈ તને વાત કરતા નથી. જે બીજાઓ કરે છે એવી તો અમે કરતા નથી, અમારે અપેક્ષા પણ નથી ને જરૂરિયાત પણ નથી, એ તો પહેલેથી છે. જ્યારથી પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવના થઈ ત્યારથી એ ભાવના વાળો જીવ અહીંયાથી ઉપડ્યો છે કે આ જગતમાંથી મારે કઈ જોઈતું ખાસ પાત્રતામાં બેન થઈ આ વિશે કે આ જગતમાંથી જેને કાંઈ જોઈતું નથી એને આત્મા જોઈએ છે, જેને એક આત્મા જ જોઈએ છે એને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી અને એને આત્મા મળે છે. અહીંથી તો ઉપડેલો છે, પછી સર્વજ્ઞ ને કઈ જોઈએ છે એ તો પ્રશ્ન જ રહેતો નથી, કેમ કે એ તો એ પહેલા દિગંબર થઈને નીકળી ગયા હતા. દીક્ષા ધારી ત્યારથી જ એને જગતને બતાવી દીધું કે જોઈ લો અમારે કઈ જોઈતો નથી, એ પ્રગટ ચારિત્રમાં આવ્યા ત્યારથી. એ સર્વજ્ઞ કોઈને આધીન રાખવાની આજ્ઞા કરે એ તો પ્રશ્ન જ નથી. પણ એ તો ઉલટાના એમ કહે છે કે અમે તને બિલકુલ સ્વાધીન છું એમ સ્થાપીએ છીએ, એવું તારું સ્વરૂપ સમજાવીએ છીએ, એની તું ના શું કરવા પાડે છે તો અમને સમજાવ. માણસ એમ કે હું તારા પૈસા લઈ લેતો હોય તો તને ગરીબાઈ આવે, પણ હું તને અઢળક દોલત આપું એની તું હે ને ના પાડે છો, તને તો શ્રીમંત બનાવું છું.
બરોબર,
એમ તારા સર્વગુણની સંપત્તિ બતાવતા તારી સ્વાધીનતા જ્યાં બતાવવામાં આવે છે ત્યાં તું એમ કે નહીં 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 એવું કાંઈ નહીં, કર્મથી વિકાર થાય. મને તો કર્મનો ઉદય નડે ને મને તો કર્મથી વિકાર થાય એ વાત છે, તારી હસ્તીને ઉડાવવાની વાત છે. એમાં મિથ્યાત્વ થાય છે અને બુદ્ધિપૂર્વક એમ સ્વીકારતા ગ્રહિત મિથ્યાત્વ થાય છે. ગ્રહિત મિથ્યાત્વ એટલે જે મુસલમાનનું મિથ્યાત્વ તે કર્મગ્રંથ વાંચનારનું મિથ્યાત્વ છે. કેમ કે કર્મ તો કર્મ, કર્મનું જ્ઞાન તો કર્મગ્રંથ વાંચનારને હોય ને, કુરાનમાં તો કર્મગ્રંથનો વિષય નથી ત્યાં, એ તો જૈનના શાસ્ત્રોમાં છે. કર્ણાનુયોગનો વિષય જૈન શાસ્ત્રો સિવાય કાંઈ નથી. વેદાંત આદિમાં કર્મની વાત છે અમુક, પણ એ કર્મના નામે છે, નહીં એના ભેદ પ્રભેદનો કોઈ ગ્રંથ નથી. કેમ કે જે કર્મ છે ને, કર્મની સત્તા, કર્મનો ઉદય, કર્મના સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ ભેદો અને કર્મનો બંધ, બંધ ઉદય સત્તા અને એના જે પેટા ભેદોમાં એની તારતમ્યતા, એ બધો તો કર્મના પરમાણુ સૂક્ષ્મ છે, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. કોઈ કોઈ કર્મના કર્મસ્કંધો જે છે, કર્મના વર્ગણાઓ જે વિશ્વની અંદર કારણ વર્ગણાઓ છે, એ બધી ભલે સ્કંધો હોવા છતાં સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત છે, એટલે કે સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય થતો નથી. તો એ સર્વજ્ઞ જ્યાં છે અને સર્વજ્ઞ અનુસારીને જ્યાં સાહિત્ય છે, કથન છે, વાણી છે, ત્યાં એ વિષયનું પ્રતિપાદન છે. જ્યાં સર્વજ્ઞ નથી ત્યાં એ વિષયનું પ્રતિપાદન પણ નથી. કોઈ જગતના કોઈ સાહિત્યમાં કર્ણાનુયોગનો જે વિષય જૈન સાહિત્યમાં છે જગતમાં કોઈ સાહિત્યમાં એટલો પદ્ધતિ સાથે જેટલી હદે છે એટલી હદે છે, ત્યારે જેટલી વિધિમાનતા છે એટલી છે, એટલું લોકેશન સંભાળીને પચાવી શકે એવો વિષય વર્તમાનના ક્ષોભસમધારી જીવોમાં પણ નથી. એટલી તો વિશાળતા જે છે એથી વધારે ઘણું વિશાળ છે, પણ બધું અત્યારે નથી, ઘણું વિચ્છેદ પણ ગયું છે. કહે છે કે એ વાંચીને જેણે અનાદિની પોતાની પરાધીન વૃત્તિને પોષવાનો સિદ્ધાંત ઘડ્યો કે કર્મના ઉદયથી મને વિકાર થાય, કેમ કે ત્યાં એવો સંબંધ બતાવ્યો છે કે આટલો વિકાર કરે અને આટલો કર્મ બંધાય, આવો કર્મનો ઉદય આવે કે આવો વિકાર થાય. જેમ કે ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય ત્યાં એને લોભનો ભાવ નથી થતો, ત્યાં એને ક્રોધનો જ ભાવ થાય. માન પ્રકૃતિનો ઉદય હોય ત્યાં માનનો ભાવ થાય છે, લોભનો થતો નથી. એમ તો સામે સામે જે પરિણામની સદ્રષ્ટા બતાવવા માટે, એના મેળ સરખાવવા માટે, એના પરસ્પરના નિમિત્ત નૈમિત્તિક સંબંધોના નિયમ બતાવવા માટે, જીવના પરિણામના નિયમ બતાવવા માટે, પૂદગળ કર્મ પ્રકૃતિના નિયમો બતાવવા માટે અનેક પ્રકારે જે વાત વિધવિધ હેતુથી ભિન્ન ભિન્ન હેતુથી કરવામાં આવી, કહેનારનો આશય નહીં સમજાણો ને પોતાની અનાદિની મિથ્યાવૃત્તિને દ્રઢ કરવા અર્થે કોઈ કર્મથી વિભાવ થાય છે વિકાર થાય છે એમ સિદ્ધાંત ઘડે, એમ સિદ્ધાંત માને સ્વીકારે, ત્યારે એને ગ્રહિત મિથ્યા દર્શન વર્તે છે.
બરોબર.
કેવું? કે જેવું મુસલમાનને છે એવું, કેમ કે ગ્રહિતની એક સામાન્ય, પછી એના પેટાભેદમાં પછી આ ફલાણા મતવાળો ફલાણા મતવાળો ફલાણા મતવાળો ફલાણા મતવાળો, એમાં જૈન મતવાળો પણ ગ્રહિત હોય તો આવી જાય, પણ એ તો એના વિશેષ ભેદો થયા. પછી ગ્રહિત સામાન્યમાં બધા એક એક વર્ગમાં આવે છે. એમ છે, આમ છે. એટલે શાસ્ત્રોમાંથી પણ ગ્રહિત ન થાય એ ત્યારે જ ન થાય કે જ્યારે જીવનો નિજ કલ્યાણનો શુદ્ધ હેતુ હોય ત્યારે, અને શુદ્ધ ભાવના હોય ત્યારે. નહીતર ભૂલથી બચવું, ભૂલ થવાના હજાર ઠેકાણા છે, ભૂલથી બચવું મુશ્કેલ છે. કેટલી કેટલી જગ્યાએ હું ધારણા કરીશ કે અહીં આવી ભૂલ ન થવી જોઈએ, અહીં આવી ભૂલ ન થવી જોઈએ. એક જો તારી શુદ્ધ ભાવના હશે તો મારે આત્મહિત સિવાય આ ક્ષેત્રમાં બીજું કામ નથી, આ ક્ષેત્રમાં હું આવ્યો છું, બીજા ક્ષેત્રમાં કાર્ય કરવા ગયો ત્યાં તો ગડબડ કરવામાં બાકી રાખી નથી, પણ હવે આ ક્ષેત્રમાં આવ્યો છું ત્યારે એક જ શુદ્ધ હેતુ અને શુદ્ધ ભાવનાથી જો આવ્યો છું તો તને વાંધો નથી, અને નહીતર અહીંયા પણ હું ક્યારે બાંગ પોકારનારાની લાઈનમાં ચાલ્યો જઈશ એનો કાંઈ મેળ રહેશે એ વર્ગમાં ક્યારે ક્યારે ચાલ્યો જઈશ એનો મેળ રહેશે. અગ્રહિતનું સામાન્યનું સ્વરૂપ પરમા અહમ પણ પરતે હું એવું, સ્વથી લઈએ તો સ્વ હું જે જેવો છું એવો હું નહીં, એમ પોતાની નાસ્તિક પોતાના અસ્તિત્વનો નિષેધ એ મિથ્યાત્મનું સામાન્ય સ્વરૂપ છે. મિથ્યાત્મનું સામાન્ય સ્વરૂપ શું? કે પોતાની હસ્તીને નહીં સ્વીકારવી તે, અથવા સમ્યક્ત્વમાં શું છે, સમ્યક્ત્વનું સામાન્ય સ્વરૂપ શું? આમ લઈએ સામી સામી એન્ટ્રી એટલે તરત પકડાશે. શું કે સમ્યક્ત્વનું સામાન્ય સ્વરૂપ એ કે પોતાની સત્તાનું સ્વીકારવું તે નિર્વિકલ્પ છે ને, સમ્યક દર્શન નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ ભાવે તે શું કરે છે કે પોતાની નિત્સત્તાનો સ્વીકાર કરે છે. પોતાની નિજ સત્તાનો સ્વીકાર કરવો, એટલું જ સમ્યક દર્શનનું કાર્ય છે. પછી સમ્યક જ્ઞાનમાં હું કેવો છું ને કેવો નથી, એ બધું સમ્યક જ્ઞાનનો વિષય છે, એ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શન તો પોતાની હૈયાતી સિવાય કાંઈ ન સ્વીકારવું, કાંઈમાં તો એ કેવળ જ્ઞાનની પર્યાયને સ્વીકારતું નથી, આકરું પડે. એક સમયની પર્યાયને સમ્યક દર્શન નથી સ્વીકારતું, કેવળ સ્વભાવનો સ્વીકાર છે. સમ્યક દર્શન ખુદ પર્યાય છે, એની સત્તા હું એ જોતો નથી. કેવળ શુદ્ધાત્મ કર્તૃત્વની સત્તાને એ બધો ભેદ જ્ઞાનમાં જાય છે. તદભાવ ને અતદભાવનો બધો વિષય જ્ઞાનમાં છે. સમ્યક દર્શનને કોઈ વિકલ્પ નથી, કોઈ વિષય નથી. એ પ્રકારે પોતે નિર્વિકલ્પ છે ને નિર્વિકલ્પ ભાવે નિર્વિકલ્પ સત્તાને સ્વીકારે છે. સત્તામાં રહેલા આનંદ ભેદોને એ સ્વીકારતો નથી, તો પછી પર્યાયની વાત તો આગળ રહી ગઈ. એ સત્તામાં રહેલા આનંદ ગુણ ધર્મના ભેદ છે, ધર્મના ભેદે આનંદ છે ને ગુણના ભેદે આનંદ છે, એને એ સ્વીકારતો નથી. એવી એની પકડ બીજી જાતની છે, એનો ખાસ સ્વભાવ છે. એનો ખાસ સ્વભાવ છે, શ્રદ્ધાનો પોતાનો સમ્યકનો ખાસ સ્વભાવ છે, સ્પેસિફિક ગુણ છે એનો. એ પોતાની રીતે કામ કરે છે. માણસ નથી કહેતા આ કામ હું મારી રીતે કરીશ, તમારી રીતે નહીં કરું. એમ સમ્યક દર્શન આત્માને વિષય કરવાનું કાર્ય બિલકુલ એકદમ અનોખી રીતે કરે છે. એ જ્ઞાનની રીતે કરતું નથી ને ચારિત્રની રીતે કરતું નથી ને આનંદની રીતે કરતું નથી, પોતાની રીતે કરે છે. આ કાળમાં આ વિષય ગુરુદેવે બહુ ખોલ્યો. સમ્યક દર્શનનો વિષય જે ખોલ્યો છે, જે વિષયને ભાષામાં લાવવો મુશ્કેલ છે, પણ લક્ષણથી અને ઉપલક્ષણથી, ઉપલક્ષણથી એટલે હારે બીજા ગુણ કેમ કામ કરે, જે સમ્યક દર્શન હોય તો એની સમ્યક જ્ઞાન સાથે સમવ્યાપ્તિ છે. ત્યાં સમ્યક જ્ઞાન હોય ને હોય, વ્યાપેલું જ હોય. એ સમ્યક જ્ઞાન કેવું હોય એ અનેક ભેદે બતાવીને સમ્યક દર્શનની સિદ્ધિ કરી કે અહીંયા સમ્યક દર્શન વર્તે છે.
બરાબર.
એવી ઘણી ઘણી વાતો, સૂક્ષ્મ વાતો ઘણી રીતે ઘણી અનેક શૈલીથી કરી છે. અહીંયા કહે છે કે કર્મથી વિકાર થાય, આ એક સામાન્ય વાત નથી. વર્તમાન ચાલતા સંપ્રદાયોમાં આ વિષયે રૂઢ માન્યતા પકડી છે. મિથ્યાત્વની અપેક્ષાએ, ગ્રહિત મિથ્યાત્વની અપેક્ષાએ આજે દયાપાળ છે ને કાલે કતલ કરશે, એમ એવી માન્યતામાં ઉભો રહેલો આજે એના ઉદયિક ભાવને કારણે, શું એની હાચી શ્રદ્ધાને કારણે નહીં, ઉદયિક ભાવને કારણે આજે દયા પાડે છે કે આ એકેન્દ્રી જીવ છે, આ બે ઇન્દ્રી જીવ છે, અહીંયા એકેન્દ્રી થાય, અહીંયા બે ઇન્દ્રી થાય, અહીંયા આ ન મરવા જોઈએ, અહીંયા આ ન મરવા જોઈએ, એમ જાણ વિચારનાર કાલે સંગની પંચેન્દ્રિયની કતલ કરતા અચકાશે. કેમ કે એણે પરથી લાભ નુકસાન માન્યું, પરથી કાર્ય માન્યું, એણે પરથી લાભ નુકસાન પણ માન્યું. કેવી રીતે થાય છે? જેણે પર પદાર્થથી કાર્ય થાય એને પર પદાર્થથી લાભ અને નુકસાન બે કાર્ય પ્રયોજન વાળા છે. પ્રયોજનમાં તો લાભ ને નુકસાન બે છે, એને એ માની લીધું. તેથી એણે પરથી લાભ માન્યું, એણે પરની ક્રિયા કરવાથી કેટલી હદે લાભ માનશે? અત્યારે જે કતલખાના ચલાવે છે એને શું માન્યતા છે? આનાથી મને લાભ છે, આનાથી લાભ ને આનાથી સુખ, લાભ એટલે સુખ, આનાથી સુખ એ સિવાય સામાન્યપણે શું છે? વિશેષપણે ગમે તે વાત હોય એનું સામાન્ય તો આ જ સ્વરૂપ છે કે આનાથી મને લાભ છે. આનાથી લાભ માન્યો, બીજાથી લાભ માન્યો, એને આત્મલાભ સ્વરૂપ પરિણામી ભાવ છે. શું છે? આ શબ્દ નહીં ખતમ. દ્રવ્ય આત્મલાભ પરિણામી કહ, ભાઈ સારો લાભ ને સારું અનંત સુખ સારા પરિણામી ભાવની સત્તામાં છે. ત્યાં મોક્ષ ની પર્યાયમાં સુખ છે એમના લીધું. મિત્ર ભોગવતો તો પર્યાયમાં છે, ભોગવતો દ્રવ્યમાં નથી. પણ જ્યાં સિદ્ધાંત નું સૂત્ર બાંધે છે ત્યાં તો એમ છે કે દ્રવ્ય આત્મલાભ પરિણામ, એ લાભ છે એ દ્રવ્યમાં છે. ત્યાં તારી સત્તા ત્યાં છે ને લાભ ત્યાં છે. લાભ કહો, સત્તા કહો, પ્રાપ્તિ કહો, એ ત્યાં પડી છે. પર્યાયમાં તો પ્રાપ્ત ની પ્રાપ્તિ છે, પણ પ્રાપ્ત તો ત્યાં છે. પ્રાપ્ત ન હોય તો પ્રાપ્તિ ક્યાંથી આવે? એથી ત્યાંથી વાત માંડી છે. એ સત્તાને સ્વીકાર્યા વિના શ્રદ્ધામાં સમયમાં એક વાત સવળી થાય નહીં. ગમે તેટલી પછી નય જ્ઞાનની વાતો હોય, ગમે તેટલી ન્યાયની વાતો હોય, ગમે તેટલી ગુણની વાતો હોય, ગમે તેટલી દોષને ટાળવાની વાતો હોય, પણ મૂળ અહીંયા આત્મલાભ પારિણામિક જે પરમ પારિણામિક દ્રવ્ય છે એની સત્તાને શ્રદ્ધાએ ન સ્વીકારે. રાખી તો હજી સ્વીકારે છે, વાંચી વાંચીને શ્રદ્ધાએ ન સ્વીકારે ત્યાં સુધી એક વાત સવળી છે કોઈની, એમ ક્યાંય સ્વીકારવું પહેલો મીટર ત્યાં મૂકવું છે. એની શ્રદ્ધા ક્યાં કામ કરે છે? એ મીટરનો પારો બતાવે માઇનસ સાઈડ માં જાય છે, આવે છે ને આવું ચાર્જિંગ નું મીટર, પ્લસ ને માઇનસ સાઈડ દેખાડે, ત્રીજી સાઈડ નહીં, એમાં માઇનસ સાઈડ દેખાડે છે. ચોકડી મૂકી દે, હવે આપણા શબ્દ ની ભંગદાળ માં ક્યાંય આવવું નથી. એને આ ક્રિયાની ભંગદાળ માં એ નહીં, શબ્દ ની ભંગદાળ માં એ નહીં, કોઈ બહાર ના વેશ ની ભંગદાળ માં નહીં. પહેલું આ દ્રષ્ટિકોણ હોવું જોઈએ. તો ક્યાંય જીવ ભૂલે નહીં, નહીં કર ભૂલ્યા વિના રહે પણ નહીં. કેમ કે અનાદિથી એને બહારમાં મોટાઈ આપી છે, પછી કોઈએ ક્રિયામાં આપી છે, કોઈએ વાણીમાં આપી છે, કોઈએ પૂર્ણ ભાવમાં, કોઈએ એ જાતના મંદકષાયના ભાવમાં આપી છે. આ જીવે એ મોટાઈમાં આકર્ષાઈ ગયો અને એને શ્રદ્ધાનો વિષય જોયો નહીં, તો એ આખી મોટી પૂરેપૂરી ભૂલ છે. અધૂરી ભૂલ છે એ, અધૂરી ભૂલ નથી પણ પૂરી ભૂલ છે. એટલે એમ કહે છે કે એને આખા આત્માનું ખૂન કર્યું છે, આત્માને ઈજા પહોંચાડી છે એમને લીધું, પણ આત્માની સત્તાનો નાશ એમાં આવે છે એટલે એમાં ઘોર મિથ્યાત્વ થાય છે. આ વિષય ગુરુદેવશ્રી બહુ કહેતા એનું કારણ કે દિગંબર સંપ્રદાયમાં દિગંબરના સાહિત્ય વાંચનારા વિદ્વાનો ત્યાગીઓ પણ આ સિદ્ધાંત જાહેરપણે ઢંઢેરો પીટીને કહેવા લાગેલા છે. પછી બીજા સંપ્રદાયમાં શ્વેતાંબરાદિમાં તો એ વિષય છે કે કહેવાની જરૂર હતી.
જય હો પરમ કૃપાળો શ્રીકાંતદેવનો, જય હો સનાતન દિગંબરાચાર્યધર્મણો, જય હો.